त्रिनेमी नक्षत्र के सकल सृष्टि नु केंद्र परमात्मा आधार सिवाय आधे टकी शकतु नथी। एने कोई ने कोई शक्ति नु बल अवश्य जोईए। तो मन ने कोनो आधार, शब्द कोनो आधार, शब्द ने कोनो कोनी शक्ति मळे छे, ए प्रश्न पूछ्यो छे। शब्द कुन काटे का, शब्द शब्द ने कोनो टेको अने शब्द ने कोनो टेको, बन्ने बाजु लेवाय। बिनु आधार मन तोष अने शांति, आधार सिवाय मन ने संतोष नहीं मळतो अने शांति नहीं मळती। मन ने आधार छे वृत्तिओनो, वृत्तिओना व्यवहार भोगोनो, भोगोमां आधार मळे तो एने भोगोनो संतोष मळे छे कंईक अंशे। अने शब्दनो आधार मळे छे तो एने शांति मळे छे। तुलसीदास जी कहू, बिनु आधार मन तोष न शांति न। आधार सिवाय मन ने संतोष पण नथी मळतो, शांति पण नथी मळती। तो ए जे आधार छे व्यवहारिक वृत्तिओनो, त्यां अगाड़ी एने संतोष मळशे। शानो? भोगोनो, इंद्रियोनो, कोई चीज वस्तु प्राप्त थयानो संतोष। આ મનની એક અવસ્થા છે આધારથી, કે જેને વ્યવહારનો આધાર છે, જગતની ભૌતિકતાનો આધાર છે, કે કોઈ પણ વસ્તુ મેળવવા માટે પ્રયત્ન કરશે અને મળ્યાનો થોડોક સંતોષ અનુભવશે, પણ આધાર વગર એને સંતોષ મળતો નથી। કંઈક અધૂરું છે, કંઈક જોઈએ છે, કંઈક ભોગવવું છે, અને ભોગવવાનું મળે ત્યારે એને શાંતિ થાય, સંતોષ થાય, તે પણ પૂર્ણ નહીં, અધૂરો। મનને વ્યવહારમાંથી સંતોષ મળે છે પણ શાંતિ નહીં। વ્યવહાર કર્યાનો એને આનંદ મળે છે પણ પૂર્ણ નહીં, આનંદની અંદર શાંતિ નહીં। એની પાછળ ઉચાટ, ભય, કંઈક ભેદ કોઈ પણ મનની, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિની અંદરથી આપણે અપેક્ષા રાખીશું સુખની, સંતોષની, તો આપશે ખરા, એની ના નહીં, પણ એનામાં જે જે રહેલી ઉણપો છે, એનામાં રહેલી જે ક્ષતિઓ છે, એ આપણને સંતોષની ચરમસીમાએ નહીં પહોંચવા દે, અધૂરો રાખશે। છે ખરું, પણ આવું છે। ભૂખ લાગી હોય, એક વાર જમવાનું મળે, ખાઈ લઈએ, પણ પછી એમ થાય કે ભૂખ લાગી હતી, આ મળ્યું, પણ આવું મળ્યું હતો વધારે સારું। એટલે મનને સંતોષ નથી, આધાર મળ્યો તો ભૌતિકતાનો આધાર ક્યારેય પણ માણસના મનને સંતોષ આપી શકતો નથી, અધૂરો રહેવાનો। પણ એ આધાર ભૌતિકતાના વગર એને કોઈ પણ એક ઠોર નથી મળતો જ્યાં પગ ટેકવાનું મળે। મનને કંઈ પણ વિષય મળવો જોઈએ કે ત્યાં એક જઈને પોતાનો આશ્રય કરશે, પણ ભોગો છે, ભોગોની સાથે આશ્રય કરશે। બસ એ જ રીતે એ મનને જો સંતોષ જોઈતો હોય, શાંતિ જોઈતી હોય, તો એને ભગવાનની પાસે જવું પડશે, પોતાના સ્વસ્વરૂપ સુધી જવું પડશે। ભૌતિકતામાં સંતોષ મળે છે પણ શાંતિ નથી। પણ એ મનને આધાર જોઈએ છે, પણ બીજો આધાર છે કયો, કે કંઈક શાંતિ, જીવનમાં શાંતિ ક્યાં છે, જગતની કોઈ પણ જન્મેલી અસ્તિત્વવાળી કોઈ પણ વસ્તુ એને સંતોષ શાંતિ નથી, દોડ્યા જ કરે છે સવારે ઉઠીને રાત્રે સૂતા સુધી, જન્મથી માંડીને જીવતા સુધી સતત દોડ્યા કરે છે, પરિશ્રમ પુરુષાર્થ, પણ એને શાંતિ નથી. તો એ જે શાંતિ એને પોતાને જોઈએ છે છતાંય મળતી નથી, એને પોતાને કોઈક આધાર જોઈએ છે. હું ક્યાં સ્થિર થઉં, મને ક્યાં સ્થળ મળશે એવું કે જ્યાં અગાડી મારા મનને શાંતિ મળે. માણસ દોડે છે શાંતિ શોધવા માટે, ભટકે છે, ભમે છે, પણ રજડી રજડીને એ આખરે પાછો અથડાય છે કે શાંતિ ક્યાંય ન મળે. ઘરમાંય નથી, ઘરની બહાર પણ નથી. જેને એ ઈચ્છે છે એને શોધવા માટે નીકળે, પણ શાંતિનું ક્યાંય એને સ્વરૂપ જ ન દેખાય. છતાંય મનને કોઈક એક જગ્યાએ અટકવું છે. મનની જે ગતિ છે, ભટકણ છે, એને સ્થિર કરવું છે, શાંત કરવું છે, કોઈક એક જગ્યાએ એને ઊભું રાખવું છે. પણ આધાર વગર શાંતિ મળે ક્યાંથી? તો એ આધાર છે. અહીંયા મહારાષ્ટ્રીજી જે પ્રશ્ન પૂછ્યો છે, જિજ્ઞાસા ઉત્પન્ન કરી છે, સબદ કુંકા ટેકા, એ શબ્દ છે ને એ મનનો ટેકો છે. મનને શબ્દનો ટેકો મળે ત્યારે એ સ્થિર થાય ભજનમાં, ઠાકોરજીના સ્વરૂપમાં મન સ્થિર થાય, ને તો મન ભટકતું ફરે. ઠાકોરજીની સેવા કરો, મન સ્થિર થઈ જશે, ભટકશે નહીં. એટલે મનને કોઈ પણ એક સ્થાન જગ્યા જોઈએ છે કે જ્યાં એને સ્થિર થવું છે, બેસવું છે, સેવાની અંદર બેસવું છે, તો મળશે, તો એ આપોઆપ બેસી જશે. નહીંતર મન ગમે ત્યાં કાગડાની માફક એ સ્થાન નહીં જોવે, પવિત્રતા અપવિત્રતા નહીં જોવે, બસ એને બેસવાની જગ્યા જ મળવી જોઈએ. મનનો સ્વભાવ કાગડા જેવો છે, સારું મળે તો એની પર બેસી જાય અને ગંદકી દેખાય તો એની પર બેસી જાય. તો એ મન વ્યવહાર ભોગો અને વાસનાઓ પર બેસશે. પણ જો એને સમજાવ્યું હોય કે આમાં શું સુખ છે, આ ભોગોની અંદરથી તને કઈ તૃપ્તિ થવાની છે, જે વાસનાઓ પાછળ તું દોડું છું એમાંથી તને કેટલો સંતોષ મળવાનો છે, તને તૃપ્તિ થવાની છે, ગમે એટલું ભોગવીશું, આખી સૃષ્ટિની બધી જ સંપત્તિને સત્તા એક જ વ્યક્તિના હાથમાં એક જ સ્થાને એક જ સમયે આપી દેવામાં આવે તો પણ માણસનું મન ક્યારે પણ ભરાતું નથી, સંતોષ નથી. ભૌતિકતા માણસને સંતોષ આપવા માટે છે જ નહીં, લખી રાખશે. કોઈ પણ મોઘામાં મોઘી ચીજ વસ્તુ કે વાલામાં વાલી વ્યક્તિ પણ પૂરેપૂરો સંતોષ તો આપી જ નહીં શકે. કઈક ઉણપ, કઈક ક્ષતિ, એનામાં રહેલો કોઈ ને કોઈક અવગુણ આપણને પૂર્ણ સંતોષ નહીં આપી શકે. કે છે ખરું પણ આવું છે, કેળું છે પણ કાચું છે, ત્યાં તો વધારે પાકી ગયેલું છે, ફળ ખાવ કેરી છે પણ ખાટી છે, પણ હવે કે છે સ્વાદ નથી રહ્યો પહેલાના જેવો, સહેજ વધારે પાકી ગયું. તાત્પર્ય કે મનને સંતોષ જોઈએ છે, પણ કોઈ પણ વસ્તુ એને પૂરેપૂરું સંતોષ નથી આપી શકતું, અધૂરો, એના વગર ચાલતું પણ નથી, પણ છતાં એના દોષો જોયા વગર રહી શકાતું પણ નથી. જોઈએ છે પણ નથી વાસ્તવિકતા, એમ મનને આધાર જોઈએ છે. ભૌતિકતામાં તો ભટક્યા કરશે તો ક્યાંયથી એને સંતોષ નહીં જ મળે, તૃપ્તિ નહીં મળે. પણ એ મન જે શબ્દનો આધાર લઈ લેશે, અને જો શબ્દનો સંગ કર્યો નામ જપ કે ઓમકારની અંદર પોતાનું મન કેન્દ્રિત કરી એનો દીર્ઘ ધ્વનિ ઉચ્ચારણ કરી એની વૃત્તિઓ શાંત થશે, એના ઓમકારના જપના જે સ્પંદનો અંદરથી ઉઠશે એ પણ આખા વાતાવરણને ભરી દેશે. સાત્વિકતા, શાંતિ, સંતોષ, સુખ એને એ નામ જપની અંદરથી પ્રાપ્ત થઈ જશે. હવે જે નામ અને રૂપ છે, શબ્દ છે એ નામ છે, અને નામને રૂપ હોય જ, તો મન એને એક વિષય જોઈએ છે, એક લગાવ જોઈએ છે, તો નામ રૂપાત્મક આધાર મળે છે. એનાથી એને સંબંધ બંધાય છે, એ ભૌતિક અવસ્થા પ્રાપ્ત થઈ. પણ તાત્વિક દ્રષ્ટિએ નામ રૂપાત્મક ક્ષણભંગુર છે. નામ અને રૂપ સત્ય નથી, અસત્ય છે. જેનું નામ છે એનો નાશ છે, આ વેદાંત કહે છે. તો જે નામ અને રૂપ બંને છે, શબ્દ આવ્યો શબ્દ ગુણકા ટેકા, તો શબ્દ મનનો ટેકો, ભૌતિક ટેકો મળ્યો આરાધના માટે મનને. એ નામ રૂપાત્મક છે, એ નાશવંત છે. હવે એ આધાર વડે એને શાશ્વત સુધી પહોંચવાનું છે. કોઈ પણ નામ નામ વગર રૂપને પ્રાપ્ત કરી શકાતું, ઓળખી શકાતું નથી. કોઈ પણ આકૃતિને નો પરિચય મેળવવો હોય તો સૌથી પહેલાનું નામ જોઈશું. ભાઈ આનું નામ શું? આપણે જોઈએ છતાંય પહેલું શું પૂછીશું? એનું નામ શું? પરિચયમાં. એટલે નામ વગર ક્યારે પરિચય નથી. કોઈ અપરિચિત હતા, એના નામની મને ખબર નહોતી. કોઈ વસ્તુ જોઈ સરસ લાગી પણ ખબર નહીં શું હતું તે, કારણ નામ નહોતું. નામ હશે તો જ પરિચય આપણને વાસ્તવિક મળશે. એક ભાઈ હતા, મળ્યા હતા રસ્તામાં, ઘણી વાતો કરીને એમણે આ પણ બતાવ્યું હતું, આવું પણ કહ્યું હતું, પણ નામ શું ખબર નથી, ભૂલાઈ ગયું. તો શબ્દ છે એ નામ છે. મનને એ શબ્દનો આધાર પ્રાપ્ત થાય, પ્રભુના નામનો આધાર મળે શબ્દ, અને એ મનનો ટેકો બની જાય, અને એ ટેકાના આધારે પછી જે ઠાકોરજીના સ્વરૂપને નિહાળવાનું, ઠાકોરજીના સ્વરૂપને ઉપાસવાનું, એનું દર્શન કરવાનું, પછી અવસ્થા એ આવશે, એ નામ છૂટી જશે, રૂપ એકલું જ રહેશે. પછી તો રૂપ પણ છૂટી જશે, એની અંદર જ આપણી વૃત્તિઓ આનંદ અનુભવતી હશે, એ ભક્તિમાં, એ સેવામાં, એ નામ. અને એ જ આધારે, એ રીતે મનને શબ્દનો આધાર મળ્યો, નામ રૂપાત્મક આધાર મળ્યો, પણ એને તો એથી આગળ જવાનું છે, જ્યાં નુરત છે, આત્મતેજ છે, જ્યાં આત્માનુભૂતિ છે, જ્યાં આગાડી આત્મ સાક્ષાત્કાર કરીને પરમાત્માનું દર્શન કરવાનું છે. પરમ આત્મા એટલે જે સર્વવ્યાપી છે જગતની અંદર, ચરાચરની અંદર, ત્યાં સુધી પહોંચવાનું છે. તો એ નામ રૂપાત્મક છે, એનો નાશ છે, છતાંય મનને ભૌતિકતાની સાથેનો આધાર એટલો જ જરૂરનો છે. ત્યાર પછી નામ રૂપાત્મકના સાધન વડે આગળ નીકળીને સાધન છે, એ સુરત શબ્દમાં ભળી જાય, સુરત મન શબ્દમાં ભળે, પછી ફરી એ સુરત મન અને શબ્દ એ ત્રણેય નુરતમાં મળી જાય. ત્યાં નામ રૂપાત્મક આધાર એક બાજુ જતો રહેતી જાય, પોતે જ પોતાના સ્વરૂપની અંદર ભળી જશે. સુરત મન કા, મન શબ્દ કા, બધી જ સુરતી આવૃત્તિઓ એ મનની જ છે. મન વડે જગત જીવે છે, મનના આધારે જ બધો જીવનનો વ્યવહાર થયા કરે છે. જીવનની અંદર વ્યવહારમાં સૌથી આગળ મોખરે મન હશે. ભાઈ મન નથી ને કશું નહીં થાય, કરે છે પણ મન વગરનું કરે. ગયા હતા પણ કઈ એમના મનમાં લાગ્યું નહીં, એટલે અમે ઉઠીને આવતા રહ્યા. દરેક વ્યવહારમાં મન મોખરે હોય છે, આખા જીવનનો વ્યવહાર તપાસો. અને તો તરત કહેશે ભાઈ મન નથી, નહીં થાય કઈ કામ. હૃદયપૂર્વક મનથી કરવાનું, ઉમંગથી, હોશથી, તો એની અંદર સામા માણસને પણ એનો પ્રતિભાવ મળશે, એનો આનંદ ઝીલાશે. તો મન જીવનના અને જગતના સર્વ આધારનું મુખ્ય તત્વ છે, એમ તો ન કહેવાય, આધાર કહેવાશે, મુખ્ય તત્વ તો આત્મા છે, કે જે પરમાત્મા સાથેનો સંબંધ છે. પણ એમ પણ નકારી શકાય કે જે વ્યવહાર છે એનો એને પણ આધાર તો છે, એ મનનો છે, મનને આત્માનો છે, આત્માને પરમાત્માનો છે, એના વગર કશું થઈ શકતું નથી. શરીર છે, પ્રકૃતિ છે, એની અંદર મન પણ છે, ઇન્દ્રિયો છે, એની ઈચ્છાઓ પણ છે, પણ એ બધાને અંદર સૂક્ષ્મ તત્વ એવા આત્માનો આધાર હોય તો એમાં મન પડ્યું છે તો શું કરવાનું, ઇન્દ્રિયો હશે તો શું કરવાની હતી, સૂક્ષ્મ ચેતના જ નથી અંદર. એટલે સમસ્ત જીવન અને શરીરનો આધાર હોય તો અંદરનું નુરત એનું આત્મતેજ સૂક્ષ્મ અવસ્થા, જેનું સૂક્ષ્મ સ્વરૂપ છે સૂક્ષ્મ ચેતના, એ આખા જીવનનો, જગતના એના બધા જ વ્યવહારનો આધાર એટલે અંદર રહેલી સૂક્ષ્મ ચેતના. શબદ કુન કાટેકા, શબ્દને કોનો ટેકો, શબ્દને પરમ તત્વનો, શક્તિનો ટેકો. તો આવી આખી જે અવસ્થા જીવનની, જીવનના વ્યવહારની, એને મહારાષ્ટ્રી અહીંયા આગળ એક પ્રશ્નના જિજ્ઞાસાના રૂપે મૂકી. અત્યાર સુધી સુરત શબ્દની વાત કરી, પણ હવે જે જ્યારે ઉપસંહાર આવે છે, ભાવનીનું સમાપન જ્યારે આવી રહ્યું છે, ત્યારે એને સુરત શબ્દથી પણ આગળ લઈ જાય છે. સુરત મન શબ્દમાં ભળ્યા, શબ્દ એ જ માત્ર એની એક અવસ્થા નથી, સુરત અને મનનું સ્થાન માત્ર શબ્દમાં જ નથી, હજુ એથી આગળ જવાનું પગથિયું બાકી છે, કે જેને આપણે ચરમસીમા કહીશું, અને ત્યાં પહોંચ્યા પછી યદ ગત્વા ન નિવર્તંતે, ત્યાં ગયા પછી ફરી બીજે ક્યાંય જવા આવવા પણ રહેતું જ નથી, એને પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ નથી થતી, અને બીજું પ્રાપ્ત કરવાનું એવું હોતું પણ નથી એનાથી ઉપર. એથી વિશેષ હોય તો મળવાનું મન થાય ને, મેળવાનું મન થાય કે જવાનું મન થાય. આ સાધક શિષ્ય ગુરુ મહારાજના અનુગ્રહ વડે જ્યાં પહોંચી ગયો ત્યાં એક એવી અવસ્થા છે, એવી હદ છે, હદ બે હદ મૂકીને બેઠો ડેરો ત્યાં બન્યો. બસ એ હદ ને બે હદ મૂકીને જ્યાં બેસી ગયો પોતાના સ્વરૂપ આત્માની અંદર, અને ત્યાંથી આગળ પછી કોઈ ગતિ જ નથી, કોઈ માર્ગ જ નથી, કોઈ અવસ્થા જ નથી, કોઈ વસ્તુ જ નથી, ત્યાં જ પોતાનો આત્માનો ડેરો નાખી દીધો. બસ આ જ મારું સ્થાન, અને અહીંયા જ પૂર્ણતા, આથી કોઈ વિશેષ ગતિ નથી. કલો નાસ્તેવ 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 ગતિરન્યથા, એથી આગળ કોઈ બીજી ગતિ જ નથી, કોઈ મેળવવા પણ નથી, કોઈ જાણવા પણ નથી, જવા પણ નથી. એ અવસ્થાએ પહોંચી જાય મન, સુરતાઓ, શબ્દ આ બધા જ ભેગા થાય, અને એ નુરતરૂપ આત્માની અંદર ભળી જાય, અને પોતાની જાતને એમાં એવી સમાવી દે કે ફરી પાછા બહાર નીકળવું હોય તો પણ ન નીકળી શકે. એ પોતાનું સ્વરૂપ, એ પરમાત્મા જે સકલ સૃષ્ટિમાં વ્યાપક છે, એની અંદર જ હું છું, મારાથી એ બહાર નથી, ભગવાન મારાથી જુદો નથી. હું જ્યારથી જન્મ્યો આ શરીરમાં જ, શરીર દ્વારા, ત્યારથી એ પરમાત્મા તત્વ ચેતના મારામાં જ છે, મારી સાથે જ છે, હું એનાથી જુદો નથી, એ મારાથી અળગો નથી. અને જે દિવસે આ શરીરમાંથી એ ચેતના, એ ભગવત તત્વ, એ પરમાત્માનું તત્વ, આત્મા એનો અંશ જુદો પડી જશે, તે દાડે આ શરીરની સાથે કોઈ સંબંધ રાખવાનું નથી કે એને કોઈ સંઘરવાનું નથી, કારણ પરમનો સૂક્ષ્મ ચેતનાનો સંબંધ ત્યાં આગળ શરીર સાથેનો પૂરો થઈ ગયો, સમાપ્ત થઈ ગયો. એટલે જીવનને આધાર પણ આત્માનો જ હતો, બીજાનો નહીં, કે જેના વડે આ શરીર સ્વસ્થ હતું, જીવંત હતું. જ્યાં સુધી સૂક્ષ્મ ચેતના શરીરમાં રહી ત્યાં સુધી શરીર સડી ગયું નહીં, પડી પણ ન ગયું, એમ ને એમ ચાલતું રહ્યું. કારણ સુરતાની વૃત્તિઓ, મન અને શબ્દ, આખા વ્યવહારનો આધાર એ આપણો આત્મા છે, અને આત્મા છે પરમાત્માનો અંશ છે. અને તણખો જેમ અગ્નિ છે એમ આત્મા પણ પરમાત્મા જ છે, એમાં કોઈ ભેદ નથી. જે અગ્નિમાં શક્તિ છે એટલી જ શક્તિ તણખાની અંદર પણ છે, એ પણ પોતાના સ્વરૂપને વ્યાપક બનાવી શકે છે. તો આમ શબ્દ કુન કાટે કા, શબ્દને કોનો, શબ્દ કોનો આધાર, શબ્દને કોનો આધાર? તો મનને શબ્દનો આધાર છે, શબ્દને પરમનો આધાર છે, કે જેના વડે આપણે શબ્દના આધારે સ્વરૂપ સુધી પહોંચી શકાય છે. એમને એમ નહીં એ થઈ શકાય, પણ બાલકૃષ્ણ કહીશું તો ઠાકોરજીનું સરસ મજાનું બાલ સ્વરૂપ આમ સ્મરણમાં આવી જશે. નમઃ શિવાય કહ્યું, મહાદેવ કહીશું, એની સાથે ભગવાન ભોળાનાથની કૃતિ, એનું સ્વરૂપ આપણા અંતઃકરણમાં પ્રગટ થશે. નથી થતું એમને, એમને એમ તો શબ્દ વગર કશું જ નહીં મળે. શબ્દ આપણી પાસે નામ હશે તો એ રામ કહેતાની સાથે ભગવાન ધનુર્ધારી આપણા મન સ્મરણની અંદર પ્રત્યક્ષ થશે. નામ આવતાની સાથે સાક્ષાત્કાર થાય છે સ્વરૂપનો, આવા હશે માતાજી તો આ સ્વરૂપ છે. પણ એકવાર એનું નામ આપણા સ્મરણમાં આવવું જોઈએ, નામ સ્મરણમાં આવતાની સાથે જ એના સ્વરૂપનો સાક્ષાત્કાર આપણા અંતઃકરણમાં જરૂર થવાનો, યાદ કરતાની સાથે. કહો આમાંથી કોને સાક્ષાત્કાર નથી થયો? કહેશો જેનું નામ દઈએ તો તરત એની મૂર્તિ, એનું સ્વરૂપ તકો છત, મને સાક્ષાત્કાર નથી થયો. નામ સ્મરણ કરવા છતાંય સ્વરૂપ જ્યારે પ્રગટ ના થાય ત્યારે સમજવાનું, મને સાક્ષાત્કાર નથી થતો. આપણી સાથે જ છે, ભૂલીએ છીએ આપણે, એટલે આપણને ભગવાન દેખાતો નથી. એનું નામ દો. એમ આત્મા આપણો પોતાનો છે, પણ આપણા આત્માને આપણે ભૂલીએ છીએ, નથી દેખાતો. એ સૂક્ષ્મ ચેતના એ જ આપણું સ્વરૂપ છે. મહારાજશ્રી પણ અહીંયા ગાડી એ જ ભાવ કહે છે કે વૃત્તિઓ, મન અને શબ્દ દ્વારા ધીમે ધીમે એક એક પગથિયે ચડી અને પોતાના સ્વસ્વરૂપ સુધી પહોંચવાનું. જેની ચરમસીમા કહી દીધી, આપ ભયા જબ આપ કહે છે, પોતે જ પોતાને કહે છે ને પોતે જ પોતાને અનુભવે છે. તો શબ્દના સ્વરૂપને સૌથી પહેલા ઓળખવું પડે, જેને સૌથી આગળ પહેલા કહ્યું અનુસંધાન. પહેલો શબ્દનો સંગ, પછી શબ્દનો અર્થ, અર્થાનુસંધાન, ભાવાનુસંધાન અને સ્વરૂપાનુસંધાન. આ ચાર અવસ્થા આપણને આપણા સ્વરૂપ સુધી પહોંચાડી દેશે. હું ભગવાનમાં છું ને ભગવાન મારામાં જ છે, બહાર છે જ નહીં. નહીંતર યાદ કરતાની સાથે એનું સ્વરૂપ કેવી રીતે પ્રગટ થાય? કોઈ પણ ચિત્રપટ લાવીને મૂકી દે અને કહેવામાં આવે કે આ તો આનો, આ તો ફલાણા, આ તો માતાજીની છબી છે, ઠાકોરજીનો, અને ઠાકોરજીની છબી લાવીને તો આ જ ઠાકોરજી. કેમ આવ્યું? આપણને અહીંયા ગાડી આપણામાં, આપણી સ્મૃતિમાં સદૈવ ભગવાન બેઠેલા છે, માટેનું સ્વરૂપ જોતાની સાથે જ એ તરત પ્રત્યક્ષ થાય છે. સદગુરુ મોયે આન મિલે તબ આપ આગે તિન એકા. પોતાના સ્વસ્વરૂપની આગળ ત્રણે એક બની જાય. કયા ત્રણ? સુરત, મન અને શબ્દ. ત્રણે જ્યારે પોતાના આત્માનો પરિચય થયો, એની સ્મૃતિ થઈ, એની સાથે પછી વૃત્તિઓ આપોઆપ શાંત બેસી જશે, સ્થિર થઈ જશે. પોતાનામાં જ પોતાની વૃત્તિઓ, ઇન્દ્રિયો, મન સહિત સમાહિત થઈ જાય, શાંત થઈ જાય. અને શાંત થયા પછીથી એ મન શબ્દમાં લાગી જાય, એટલે સ્વરૂપમાં. સ્વરૂપની અંદર પણ ભજન કરતા કે ધૂન કરતા, સેવા પૂજન કરતા એટલી તન્મયતા આવી જાય. એ તન્મયતાની અંદર પોતાનો ભાવ ભૂલી જાય. જે ઠાકોરજીને મનમાં પધરાવ્યા પછીથી ફક્ત ઠાકોરજીનો જ ભાવ આવી જાય, રૂવાડા ઊંઠા થઈ જાય, ઊંચા થઈ જાય. કેમ કે એનો આવિર્ભાવ થયો. જે માત્ર સ્મરણથી સ્વરૂપ આવતું હતું, પણ હવે તો એને શક્તિનો આવિર્ભાવ પણ શરીરમાં થતા રોમાંચ થઈ જાય. અને રોમાંચથી એટલી શાંતિ, એટલી સાત્વિકતા, એટલો આનંદ થઈ જાય કે ઓ પ્રભુ આપ ક્યાં છો, અંદર કે બહાર. કેટલો આનંદ આવ્યો, એ આનંદ આપણો અંદર હતો અને અંદરથી આનંદ ઉઠ્યો છે. ઠાકોરજીના સ્વરૂપનું પૂજન દર્શન કર્યું બહાર, અને આનંદ થયો અંદર. આનંદમ બ્રહ્મા ઇતિ વિજાનાત. વેદ ઉપનિષદનો ઋષિ કે એ આનંદ એ જ બ્રહ્મનું સ્વરૂપ છે, એ જ પરમાત્માનું સ્વરૂપ છે, બીજું નહીં, એમ જાણ. આપ આગે તેનું એકા, ત્રણેય એ પોતાના સ્વસ્વરૂપની આગળ અંદર લીન થઈ ગયા. જેમ પાણીમાં મીઠું ભળી ગયું, ઓગળી ગયું, દૂધમાં સાકર ઓગળી ગઈ, પછી અંદર જુદાપણું ના રહ્યું. આપ આગે તેનું એકા, ત્રણેય સુરતા, મન અને શબ્દ, આ છે સુરત શબ્દ યોગ. સુરતને શબ્દનો આધાર મળી જાય ને તો જ એને શાંતિ મળે. અને શબ્દના સ્વરૂપમાં લીન થઈ જાય વૃત્તિઓ, એટલે આ જગત એને માટે ત્રણ કાળની અંદર નથી. કારણ બ્રહ્મરૂપ શબ્દ છે, અહમ બ્રહ્માસ્મિ શબ્દ મળ્યો, અને એ શબ્દને મંત્રની અંદર આપણે ઉતરવા માંડ્યું, અંદર ઉતરવા માંડ્યું. અંદર જતા જતા એનો પરિચય થયો, એનો અનુભવ થયો, એનો અર્થ જડી ગયો, પછી તન્મયતા આવી ગઈ. સ્વયમેવ બ્રહ્મ, મારામાં જ ભગવાન જેમ ભક્તિ કરતા કે સેવા કરતા અંદર આવિર્ભાવ થયો, રોમાંચ થયો, આનંદ થયો, એમ બ્રહ્મતત્વને, આત્મતત્વને પણ અંદર જ જાણવાનું, અંદર જ ઓળખવાનું, તરત જ એની અંદર અનંત શાંતિ, જેને શાશ્વત સુખ જેને કહીએ છીએ, એની પ્રાપ્તિ સહજ થઈ જશે. વ્યવહાર, દુઃખ, દ્વૈત, પ્રપંચ કશું જ અસર નહીં કરે, માત્ર શાંતિ.